તારીખ 10/11/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 386 અને 387 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 201
અપેક્ષાકૃત એમાં જોવામાં આવે છે, પણ છતાં વસ્તુ તો અખંડ ને અખંડ રહે છે. જે જ્ઞાને કરીને ભંગભેદ જોવામાં આવે છે તેનાથી તો પરમાર્થ સધાતો નથી.
બરોબર, પરમાર્થ સધાતો
એ બોલની વાત લીધી છે 388 માં. પરમાર્થ નું આલંબન કરાવ્યું છે, દર્શન જ્ઞાન ચારિત્ર નું આલંબન કરાવ્યું નથી, પણ પરમાર્થ નું આલંબન કરાવ્યું છે. ત્રીજી ચોથી દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્મામાં ગુણભેદ છે, એવા ભેદ હોવા છતાં એને ખંડ ખંડપણે અવલંબનમાં લેતા રાગની ઉત્પત્તિ થતી હોવાથી પ્રયોજન સધાતું નથી.
બરાબર,
અથવા પરમાર્થ સધાતો
નથી.
રાગની ઉત્પત્તિ થાય છે અને એ કોઈ માર્ગ નથી. રાગ છે એ કોઈ માર્ગ નથી, વિતરાગતા એ માર્ગ છે. એટલે પહેલા આ રીતે સ્થાપ્યું છે સ્વરૂપ, પછી એમાં નથી 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 કરીને નાસ્તિનો વિષય લીધો છે કે આ આત્મા છે તે જ્ઞાયક અખંડ સ્વરૂપ છે, માત્ર જાણનાર તત્વ છે અને પોતાના સ્વરૂપથી ત્રણેય કાળે સદા સર્વદા અખંડ છે. કોઈ ખંડ નથી, કોઈ વિકલ્પ નથી, એમાં નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે. તેમાં રાગ કર્મ કે શરીર તો તેના નથી. વ્યવસ્થિત વાત લે છે કે એવા અખંડ જ્ઞાયક સ્વરૂપમાં એટલે પોતામાં રાગ નથી, અવસ્થાનો રાગ અવસ્થામાં મર્યાદિત છે, એ રાગ મૂળ અખંડ જ્ઞાયક સ્વરૂપમાં નથી, અત્યારે નથી અને ક્યારેય નથી, એમ કેવું છે. સર્વ કાળે નથી એટલે અત્યારે પણ અવસ્થાનો રાગની મર્યાદા અવસ્થા પર્યંત છે, એથી આગળ નથી. કોઈ પણ જીવના રાગની અવસ્થા, અહીં તો પોતાના માટે વિચારવું છે, તો આ જીવનો રાગ પરદ્રવ્યમાં તો જતો નથી, સ્વક્ષેત્રને છોડીને પોતાના પ્રદેશો છોડીને પર પદાર્થમાં તો જતો નથી, પણ એ રાગ અંતરમાં જ્ઞાયકને પણ એમાં પણ જતો
નથી.
એની મર્યાદા વર્તમાન અવસ્થા પૂરતી છે, ક્ષણ જીવી છે, ઉત્પન્ન થાય છે ને નાશ થાય છે, ઉત્પન્ન થાય છે ને નાશ થાય છે. કર્મ એમાં નથી, ઉદ્ગળ પરમાણુ કારમણ વર્ગના જે બંધાણા કર્મ, કે આ જીવે આ કર્મ બાંધ્યા, એ પણ ખરેખર જ્ઞાયક સ્વરૂપમાં એની નિમિત્ત નૈમિતિક અવસ્થા જીવના વિકાર સાથે ભલે હો, રાગાદિ ભાવ સાથે ભલે હો, પણ મૂળ જે જ્ઞાયક સ્વરૂપ છે એની સાથે તો કોઈ પણ પ્રકારનો એને સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ નહીં હોવાથી એને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. ચારે પર્યાયોને કર્મના સદભાવ અને અસદભાવ સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, ક્ષાયિક પર્યાય ને અસદભાવ સાથે છે, ઉપશમ ને કર્મના ઉપશમ સાથે છે, ક્ષોપશમ ને કર્મના ક્ષોપશમ સાથે સંબંધ છે, ને ઉદય ને ઉદય સાથે સંબંધ છે. પારિણામિક ભાવને તો કર્મની કોઈ અવસ્થા સાથે કોઈ પ્રકારનો સંબંધ જ નથી, તેથી તેને નિરપેક્ષ ભાવ કહેવામાં આવે છે. અને શરીર પણ તેનામાં નથી, અખંડ જ્ઞાયક સ્વરૂપ છે એમાં શરીર નથી. શરીર નથી એટલે શરીરની કોઈ અવસ્થા પણ નથી. સાતા અસાતા રૂપ જે કોઈ શરીર અવસ્થા છે એ જ્ઞાયક સ્વરૂપમાં, અખંડ જ્ઞાયક સ્વરૂપમાં નથી. ન તો સાતાનું વેદન ત્યાં સુધી પહોંચે છે, ન તો અસાતાનું વેદન ત્યાં સુધી પહોંચે છે. મુનિઓ આવા જ્ઞાયક સ્વરૂપમાં સ્થિર રહે છે, તેથી કરીને તેમને કોઈ સાતા અસાતાનો વિકલ્પ નથી, વિકલ્પ જ નથી. હું વિકલ્પ થાય છે ને દબાવે છે એમ નથી. પ્રતિકૂળતા ઘણી સહન કરવી પડે છે પણ દમન કરે છે વૃત્તિનો એમ નથી, વિકલ્પ જ નથી. કેમ વિકલ્પ નથી? કે પોતાના જ્ઞાયક સ્વરૂપમાં લીન રહે છે. યોગ તો ક્ષણમાં બહાર આવે છે, પાછો કે બહાર આવે છે ત્યારે પણ એ એટલો ઉપર છલ્લો બહાર આવે છે, અને અંદરનું જે પરિણમન છે એટલું જોરદાર છે વિતરાગી પરિણમન, કે મુનિ અંદરના પરિણમનમાં છે અને બહારના પરિણમનમાં જાણે કે નથી, વિકલ્પ નથી. એ તો શું છે કે અવલંબનનો વિષય છે, એ અખંડ જ્ઞાયક સ્વરૂપ છે. ઓળખવા માટે એના કોઈ કોઈ અંશને બતાવીને એની ઓળખાણ કરાવવાની વાત છે. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત તે આત્મા,
આત્મા
દર્શન જ્ઞાન ચારિત્ર એ પરિણમે તે આત્મા. તો ખરેખર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે આત્મા નથી એમ કેવું છે. પહેલી લીટી છે, દર્શન જ્ઞાન ચારિત્રથી આત્મા પ્રાપ્ત થતો નથી. એટલે શું કે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદના અવલંબનથી આત્મા અનુભવમાં આવતો નથી, પ્રાપ્ત થતો નથી એટલે અનુભવમાં આવતો નથી. શું અનુભવમાં ત્યાં આવે છે કે ત્યાં એ ભેદથી ઉત્પન્ન થયેલો રાગ અનુભવમાં આવે છે, અને રાગ સ્વરૂપે તો જ્ઞાયક નથી. રાગ સ્વરૂપે જ્ઞાયક નથી એટલે ભેદ કહેવા છતાં ભેદનું માત્ર જ્ઞાન કરાવ્યું છે. ભેદ કહેવા છતાં એનું અવલંબન નથી કરાયું, જ્ઞાન કરાવ્યું છે. એક ચીજ જાણવા માટે કોઈ કહે એનું અવલંબન લે તો મોટી ભૂલ થાય, એમ છે. ત્રણસો ચોરાશી માં છેલ્લી લીટી લીધી ને, મૂળ તો અંતરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો, આખા સિદ્ધાંતનો કહો કે સર્વ સિદ્ધાંતનો સાર છે. અંતરમાં વળવું તે સર્વ સિદ્ધાંતનો સાર છે, મૂળ વાત તો એ છે. તો કહે છે કે ભેદ અને અભેદ એક જ પદાર્થમાં, આત્મ પદાર્થમાં ભેદ અને અભેદ એવા બે પડખા પડે છે જ્યારે, ત્યારે અંતર્મુખ વળવામાં કયું પડખું કામમાં આવે છે? આત્મ વિચારવાનું છે કે ભેદથી રાગ ઉપજતો હોવાથી રાગ સહિત અંતર્મુખ થવાતું નથી, કેમ કે એ પોતે સ્થૂળ ભાવ છે અને બહિર્મુખમાં ઉત્પન્ન થાય છે. અંતર્મુખ વળતા તો રાગનો અભાવ થઈને વિતરાગતા ઉત્પન્ન થાય એમ કે. એ છે કે રાગ કર્મ કે શરીર તો તેના નથી, શરીર ઉપરથી વિચાર આવ્યો કે જો મુનિઓ સ્થિર રહી શકે છે તો સ્થિર રહેવાનો પ્રયત્ન એમણે પહેલા કર્યો ત્યારે એ સ્થિર રહી શક્યા. કેમ કરતા એ સ્થિર રહ્યા, કેમ એમને વિકલ્પ ન થાય, આપણને વિકલ્પ થાય શરીરની સાતા સાતા થતા, કે એમને સ્થિર રહેવાનો એટલો અભ્યાસ કર્યો અને એમાં સફળતા મેળવી કે હવે એમને વિકલ્પ ઉત્પન્ન થતો નથી. આ ઓપરેશન સામાન્ય માણસ વાઢ કાપ નથી જોઈ શકતા, શરીરનું મમત્વ એટલું ઘર કરી ગયું છે. બીજાનું ઓપરેશન, બીજા કોઈ ઘાયલ થયા હોય, પડી ગયા હોય, ઘવાણા હોય, એક્સિડન્ટ થયા હોય, તો એને જોઈ ન શકે, લોહી લુહાણ થઈ ગયા, હીરાલાલજીના હાથ કપાઈ ગયો, માંસના લોચા બાર હતા, રગુ લટકતી હતી, એક બે હાડકી લટકતી હતી અને લોહીનું ખાબોચ્યું પડ્યા હતા, ત્યાં પ્લેટફોર્મ ઉપર લાવ્યા હતા, ત્યાં જોઈ નથી શકતા ને માણસ. જે માણસ એને પાટા ઉપરથી ઉપાડીને લાવ્યો એને પૂછ્યું કે ભાઈ તમે એમને ક્યાંથી ઉપાડ્યા, એને તમે ઉપાડ્યા ક્યાંથી, પ્લેટફોર્મ ઉપરથી ઉપાડ્યા કે પાટા ઉપરથી ઉપાડ્યા, કોઈને ખબર નથી પડી કે આ શું થઈ ગયું. એક સેકન્ડમાં ગાડીમાં બેઠા હતા જે ભાઈ ઉપાડીને પ્લેટફોર્મ ઉપર લાવ્યા, એ એમ કહેતા હતા કે મને કાંઈ પૂછશો નહીં, મને યાદ જ નહીં કરાવતા, મારી પાસે કાંઈ બોલાવશો નહીં, હું યાદ હું નથી યાદ કરી શકતો. ઠીક, એને જે હાલતમાં જોયા હતા એ હાલત વિચારમાં લેવા તૈયાર નથી, કહેવા તો તૈયાર નથી પણ વિચારમાં લેવા તૈયાર નથી. ઠીક, બીજાનું પોતાની શું દશા થાય એ વિચારવા જેવું છે. એટલો એકત્વનો શરીર સાથે એનો રાગ છે જીવને, કે બીજાના કે પોતાના શરીરની હાનિને જોઈ શકતો નથી, અનુભવી શકતો નથી. આમ છે, એને ભલે એને અનુકંપા આવી પણ ઈ દ્રશ્ય છે, એને એમ કહ્યું કે ઈ દ્રશ્ય મને યાદ કરાવવામાં, એમ કે છે. એવું બિહામણું ભયવાળું એ દ્રશ્ય હતું કે મને તમે કઈ પૂછશો નહીં, હું કઈ નહીં કહું, યાદ કરવા તૈયાર નથી. કહેવાનો મતલબ શું છે કે શરીરની સાતા અસાતાની જે અવસ્થા છે એમાં જીવ જોડાય છે ત્યારે એને દુઃખ થાય છે. દુઃખ થાય છે તો એ દુઃખ થી છૂટવા માટે એને ક્યાં જવું, કે એને જ્ઞાયકમાં આવવું. આમ વાત છે, જો એને જ્ઞાયકમાં આવવું તો જ્ઞાયકમાં આવવા માટે શું કરવું, કે જ્ઞાયકનો અભ્યાસ કરવો પડે, જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો. આવે છે જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો, એટલે હું જ્ઞાયક છું એમ જ્ઞાયક પોતા રૂપે એનો અભ્યાસ કરવો. એ સ્થિરતાનો અભ્યાસ સમ્યક દર્શન થયા પછી થાય છે. પ્રથમ સમ્યક દર્શનમાં સ્થિરતા થાય છે, પછી એ સાધક વિશેષ વિશેષ સ્થિરતાનો અભ્યાસ કરે અને મુનિ દશા પર્યંત પહોંચે છે ત્યારે એને પછી સાતા અસાતાનો વિકલ્પ રહેતો નથી. મહાભયંકર રોગ વ્યાધિ થયો હોય શરીરમાં એને મટાડવાનો વિકલ્પ મુનિને હોતો નથી. સનત કુમાર ચક્રવર્તીને ગળત કોટ હતો ને, લબ્ધિ થઈ ગઈ હતી, 64 વૃદ્ધિધારી મુનિ થાય છે ને, એમાં રોગને મટાડવાની લબ્ધિ હોય છે, એમાં જુદા જુદા પ્રકારે રોગને મટાડવાની લબ્ધિઓ પ્રગટ થાય છે. એના મળથી રોગ લીયા જાય, એના મૂત્રથી લીયા જાય, થૂંકથી લીયા જાય, બધા એવા પૂજામાં આવે છે ને 64 વૃદ્ધિધારીમાં. એનો પગ ડેને વ્યા જાય, હાથ ડેને વ્યા જાય, સ્પર્શ માત્ર થી, આ તો હજી ફૂગળે ફૂગળમાં એટલા બધા પવિત્રતાના કાળમાં પુણ્યના યોગ બને છે. પણ વિતરાગી મુનિઓ એની સામે જોતા નથી. એનું આશ્ચર્ય લાગે, વૃદ્ધિ પ્રગટ થાય એનું આશ્ચર્ય લાગે, પણ કે છે કે એ તો કચરો છે, એનું તમે આશ્ચર્ય થાય છે. સોનું તો બીજી ચીજ છે, એ ચૈતન્ય ચમત્કાર તો એવો છે કે એ તો હજી એની અપૂર્ણ સાધનાના કાળમાં આ બધો કચરો ભેગો થયો. કાંઠે દરિયો હિલોળા લેતો હોય તો કાંઠે ઓબાળ આવે, ઓબાળને આ કચરાને ઓબાળ કે છે, લીંડીને તણખલાને બીજુંને ત્રીજુંને કચરો ચીજ હોય એ બધી કાંઠે તણાઈને આવે, એમ એ પૂન છે એ બધા બહાર આવે છે. અંદરનો ચૈતન દરિયો જે ડોલે છે એને ન જોવે, એની એકલી વૃદ્ધિનો મહિમા કરે, એ તો કચરાનો મહિમા છે એમ કે જગતને એમ આવ્યામો થાય છે. મુનિ સામે જોતા, કોઈ દેવ પરીક્ષા કરવા આવે છે, હું તો ધન્વંતરી છું, દેવલોકમાંથી આવું છું, આપ મહામુનિ છો, રજા આપો તો આપનો રોગ મટાડી દઉં. ભાઈ તું ઘર ભૂલ્યો. કોઈ પ્રમાણિક માણસને લાંચ દેવા આવે ત્યારે શું કે તું ઘર ભૂલી ગયો ભાઈ, આ ઘર એ નહી, લાંચ ઘર નહી, એમ તું એમને શરીરની હારે વળગાડવા આવ્યો, અમે છૂટા પડી ગયા છે, હવે તું એમ કે થોડું મમતા કરી લ્યો શરીરને, આ થૂંક લડાડીએ ને ત્યાં રોગ મટી જાય એવું છે, પણ એ વિકલ્પ નથી. હવે હવે એ રોગ રહે કે રોગ જાય એનો કોઈ વિકલ્પ અમને, હું આવ્યો ત્યાં ને ત્યાં ગયો જા ભાઈ, અહીંયા અમારે કઈ શરીરનું કામ નથી, આ તો ભવરોગ મટાડવા બેઠા છીએ, હવે આ શરીરનો રોગ મટાડવાનો વિકલ્પ રહેતો નથી. કહે છે કે શરીર તો તેના તેના નથી, એ શરીર એનું નથી, એમાં એમ કહેવું છે કે શરીરની સાતા અવસ્થામાં કે સાતા કે અસાતાની અવસ્થામાં નાયકનું અવલંબન લેવું, સ્વપણે નાયકનું અવલંબન લેવું, સ્વપણે શરીરનું અવલંબન લેવું નહીં, કેમ કે એ પોતામાં નથી, એ તો બધા નથી એમ કે છે.
બરોબર.
પણ ઉપરાંત હવે વાત કરી કે પણ પર્યાયમાં ખંડ ખંડ જ્ઞાન છે તે પણ તેનું નથી, અવસ્થામાં જે જ્ઞાન સૂક્ષ્મ ભાવે ઉત્પન્ન થયું છે, સર્વ જીવોને કેવળ જ્ઞાન થયા પહેલા ક્ષયોક્ષમ જ્ઞાન હોય છે. જ્ઞાનની બે જ અવસ્થા છે, એક ક્ષયોક્ષમ અને બીજી ક્ષાયિક. જ્ઞાન ઉપશમ ભાવે પણ ન હોય અને ઉદય ભાવ પણ એને લાગુ પડતો નથી. ચારિત્રમાં ચારે ભાવ છે, ઉદય ભાવનું ચારિત્ર, ઉપશમ ચારિત્ર, ઉપશમ શ્રેણી માંડે તારે, ક્ષાયિક ચારિત્ર અને ક્ષોક્ષમ ચારિત્ર. ઉપશમ શ્રેણી માંડે હોય ત્યારે ઉપશમ ચારિત્ર, એ પહેલા ક્ષોક્ષમ ચારિત્ર, કેવું જ્ઞાન થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર, તે ક્ષાયિક ચારિત્ર, એમ ત્યાં ચારે બોલ લાગુ પડે છે. દર્શનમાં તે ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક ત્રણ બોલ લાગુ પડે છે. જ્ઞાનમાં બે છે, એક ક્ષયોક્ષમ અને એક ક્ષાયિક. એ જે ખંડ ખંડ જ્ઞાન છે એ ક્ષયોક્ષમ જ્ઞાન છે, ક્ષય અને ઉપશમ. નાનાવરણી કર્મના કેટલાક નિષેકો છે એ ક્ષય પામે છે અને કેટલાક ઉપશમિત રહે છે, ત્યારે જીવને જ્ઞાનની જે અંદર શક્તિ છે એ અંતર શક્તિ છે એનો બહારમાં કેટલો ઉઘાડ થાય છે, મર્યાદિત પણ એને ક્ષોક્ષમ કહે છે. શાસ્ત્ર પરિભાષામાં, ચાલુ ભાષામાં એને ઉઘાડ કહે છે. એ ખંડ ખંડ છે, ખંડ ખંડ એટલે ક્રમે ક્રમે ખંડિત થતું જાણે છે, ક્રમે ક્રમે ખંડિત થતું જાણે છે, ખંડ થઈ જાય છે, ટુકડા થઈ જાય છે એમાં. એક સાથે સ્વપર સર્વજ્ઞેયોને અખંડપણે જાણવું એવું એનામાં નથી. આને જાણે પછી આને જાણે પછી આને જાણે પછી આને જાણે એમ જુદા જુદા જ્ઞેયોને જાણવામાં એ જ્ઞાન ખંડિત થાય છે. કેમ કે આને જાણે ત્યારે આને જાણવું રહેતું નથી, ને આને જાણે ત્યારે આને જાણવું રહેતું નથી,
બરોબર,
ખંડિત થઈ જાય છે. અને એનો હું પણ અનુભવ કરતા ક્ષોભસમ એવું ખંડ ખંડ જ્ઞાન તે પણ આત્માનું નથી, એટલે આત્માના સ્વરૂપે નથી, છતાં એને પોતા રૂપે અનુભવે ત્યારે એ આત્મા ખંડ ખંડ થાય છે, એટલે ભાવ મરણ એને થાય છે મિથ્યાત સહિત. ખંડ ખંડ જ્ઞાન, ક્ષોભસમ જ્ઞાન અથવા બુદ્ધિનો ઉઘાડ, ચાલુ ભાષામાં કહીએ તો બુદ્ધિનો ઉઘાડ. હવે કોઈને ઓછો ઉઘાડ હોય, કોઈને વિશેષ વધુ ઉઘાડ હોય. વધારે ઉઘાડ વાળો એમ માને કે મારા જેવો બુદ્ધિ બળિયો કોઈ નથી. લોકો મને પૂછવા આવે છે એ ખંડ ખંડ જ્ઞાનને આત્મા માને છે, એ ભાવ મરણ સહિત જીવે છે, એનું ભાવ મરણ ચાલુ છે, વિખ્યાત સહિત છે, એ આત્મા જ નથી. અહીં તો એમ કહે છે એ આત્માનું જ્ઞાન નહીં. પર્યાયમાં ખંડ ખંડ જ્ઞાન છે એમ કહે છે, પર્યાયમાં ખંડ ખંડ જ્ઞાન છે, છે એ થપું, પણ તે પણ આત્માનું નથી, એ આત્માનું જ્ઞાન નહીં, એ સ્વરૂપે આત્મા નથી. ખંડ ખંડ જ્ઞાન સ્વરૂપે આત્મા નથી, એવું આત્માનું સ્વરૂપ નથી, એ તો જ્ઞાન છે. જ્ઞાન હોવા છતાં વિકૃત ભાવે છે, ખંડ ખંડ પણ એનું વિકૃતિ છે, જ્ઞાનની એ વિકૃતિ છે એમ કહે છે. એ તો વળી એમ લીધું છે એમણે કે જ્યારે અંતરંગમાં પ્રતીત આવી ગઈ કે હવે મને અલ્પગાળમાં કેવળ જ્ઞાન થશે થશે ને, તો અલ્પકાળમાં જો હું કેવળ જ્ઞાની થવાનો છું એવી જે પ્રતીત આવી, કેવી બીજા કેવળીને પ્રતીત આવે એવી અહીંયા શ્રુત જ્ઞાનમાં પ્રતીત આવે. એમ કેવળ જ્ઞાનમાં આવેલું ફરે નહીં, એમ અહીંયા શ્રુત જ્ઞાનમાં આવેલું ફરે નહીં. હું તો અલ્પકાળમાં કેવળ જ્ઞાનને પ્રાપ્ત છું, તો પછી આ શાસ્ત્રો વાંચી વાંચીને આ બધું વિશેષ જ્ઞાન કરવું વૃત્તિ ખલાસ થઈ ગઈ શાસ્ત્ર વાંચવાની. હવે તો સ્વરૂપમાં એકાગ્રતા કરી કરીને કેવળ જ્ઞાન તરફ ઝટ પહોંચાય એ રસ્તો લીધો,
બરોબર,
ઉઘાડનો રસ્તો લીધો. તમે અત્યારે કયા શાસ્ત્રો વાંચો છો, પ્રશ્ન પૂછો છો, તો કે શાસ્ત્ર વાંચવાની અત્યારે આદત નથી. શાસ્ત્ર વાંચવી આદત કહેવાતી હશે, ચા પીવાની આદત કહેવાય, પાન ખાવાની આદત કહેવાય, બીડી પીવાની આદત કહેવાય, ઠીક કહેવાય. શાસ્ત્ર વાંચવાની આદત નથી, અત્યારે તો કોઈ શાસ્ત્ર વાંચનમાં નથી. એટલો જવાબ ન દીધો, સાથે થોડી વધારે વાત કરી કે મારે ક્ષોભસમ વધારવાની ઈચ્છા નથી, મુજે કોઈ ક્ષોભ સંભળાના હૈ, શાસ્ત્ર પઢને કી યે ભી આદત નહીં, પર મુજે કોઈ ક્ષોભ સંભળાના નહીં, ઠીક. એટલે પ્રશ્ન પૂછનારે એ વાત નહોતે પૂછી,
શાસ્ત્ર કી વાતી જાણવું,
એને તો ખાલી એટલું જ જાણવું હતું પ્રશ્ન પૂછનારને કે આ એકાંત નિશ્ચયની બહુ જોરથી વાત કરે છે. આ તો નવા નવા 2018 સાલની વાત કરું છું,
બરોબર.
ઉપરથી જો બહુ વાત કરે છે, પણ નિયમસાર જેવું કેવું કોઈ નિશ્ચય પ્રધાન એકદમ શાસ્ત્ર હશે, પર્યાય ને પરદ્રવ્ય એ કહે છે, એવું શાસ્ત્ર અત્યારે વાંચનમાં હશે એટલે એની વાત આવ્યા કરતી હશે એવું કંઈક લાગે છે, એવી અપેક્ષાથી પ્રશ્ન પૂછ્યો હતો. પણ જાણવા મળ્યું કે અત્યારે તો કોઈ શાસ્ત્ર જ વાંચતો નથી. એથી વધારે કહી દીધું એ કે શાસ્ત્ર વાંચનારાઓ મોટા ભાગે આ અભિપ્રાયથી શાસ્ત્ર વાંચે છે કે જુદા જુદા શાસ્ત્રમાં વિભિન્ન ગ્રંથોમાં કયો કયો વિષય કેવી કેવી રીતે નિરૂપણ કર્યો છે અને કેવા કેવા ન્યાયો આવે છે, કેવી કેવી યુક્તિઓ આવે છે, કેવા કેવા નયના કથનો આવે છે, શું શું અપેક્ષાઓ આવે છે, કેટલી વિવિક્ષાઓ આવે છે, એવું અનેક પ્રકારની જાણપણું અને માહિતી મેળવવા માટે એ પ્રયત્ન થતો હોય છે. અભિપ્રાય હોય છે સાથે સાથે કે આવું જાણીને ક્યાંક આવો વાતચીતનો પ્રસંગ આવશે ત્યારે કહેવા થશે, અને કહે ત્યારે બીજાને ખબર પડે ને કે આને આટલું જ્ઞાન છે ને આ શાસ્ત્ર આને વાંચ્યું છે, અષ્ટસહસ્ત્રીમાં ફલાણા શ્લોક આમ આવે છે, એમ કહું તો ખબર પડે કે મેં અષ્ટસહસ્ત્રી વાંચ્યું છે. આ બધો અભિપ્રાય હોય છે જીવને એકાંતે નુકસાન અને દુઃખનું કારણ છે. એ ગુણ નથી પણ અવગુણ છે, આમ છે. એવો માર્ગ કેવો છે, નિર્દોષ માર્ગ કેવો છે કે આ દોષ છે. શાસ્ત્ર વાંચવું, એમાંથી શાસ્ત્ર અનુસાર ધારણા કરી, શાસ્ત્ર અનુસાર કથન કર્યું, શાસ્ત્રનો આધાર આપ્યો અને અવગુણ કે હા અવગુણ છે. ગુરુદેવ ક્યારેક ક્યારેક કોઈ મુમુક્ષુને ટપારતા એવો સહેજ ખ્યાલ આવી જાય તો ઠપકો આપે. આ ગુરુ હોય તો કામમાં આવે, કોણ નહીતર બતાવે, ભૂલ કોણ બતાવે, નહીતર તો ઊંધે રસ્તે આગળ વધી જાય, એને રોકનાર કોણ છે, ગુરુ હોય તો રોકે. તો કહે છે કે એ બધો વિકાસ જે બુદ્ધિનો છે એ બધો ખંડ ખંડ જ્ઞાન છે, અનાત્મા છે, આત્મા જ નથી, બિલકુલ એ આત્મા નથી. જાણે કે કઈ છે જ નહીં એમ એને ચાલવું જોઈએ. એ જે શાસ્ત્ર જ્ઞાન હોય કે ગમે તે દુનિયાદારીનો ઉઘાડતો એકલા પાપના નિબંધનનું, પાપના પોટલા બાંધવાનું જ સાધન થાય છે. જગતના કામકાજને ઉઘાડતો એ સિવાય બીજો કામમાં આવતો નથી. પણ શાસ્ત્રનો ઉઘાડ એને પોતાનો માનતા એકાંતે મિથ્યાત્વ સહિતના મોટા દોષનું, અવગુણનું ને દુઃખનું જ કારણ થાય છે. જળ ઇન્દ્રિય તો તેના નથી, પણ ભાવ ઇન્દ્રિય ને ભાવ મન પણ તેના નથી. આમ તો શરીર એમ નથી, એમાં જળ શરીરના પેટા વિભાગમાં શરીરના અવયવો રૂપ ઇન્દ્રિયો છે તે આવી જાય છે, પણ અહીંયા દ્રવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયની તુલના કરવી છે એટલે એ વિષય ફરી જાય. જળ ઇન્દ્રિય તો તેના નથી, પણ ભાવ ઇન્દ્રિય ને ભાવ મન પણ તેના નથી. શરીર આંખ નો કરડો છે, કાન છે, નાક છે, એ તો આત્માના નથી, એ તો પ્રત્યક્ષ જળ પરમાણુઓનો જથ્થો છે, પરમાણુઓથી રચાયેલા સ્કંધો છે, એમાં તો ક્યાંય ચેતન નથી, એમાં ક્યાંય ચેતન નથી. એમાં ચેતન છે એવો આભાસ થાય તો પણ એમાં ચેતન નથી. એમાં ચેતન નથી એટલે કે એમાં પોતે નથી, અથવા એ પોતાની ચીજ નથી, માની હોય તો બચાવવા માટે બધું કરે, એક આંખ જાતી હોય ન જાય એને માટે શું શું કરે, કે અહીંથી 1200-1500 માઇલ ઉપર એક સ્પેશિયલ આંખની હોસ્પિટલ છે, આંખ તમારે ત્યાં જાવ તો બચી જાય એમ છે ડાક્ટર, કે આંખના ડાક્ટર એમ કે, બાકી બીજો કોઈ ઉપાય નથી, ખર્ચ ન હોય તો ઉછીના પૈસા લઈને પણ જાય, દેવું કરીને જાય કે ન જાય. કે છે કે એ હો અનુભવમાં આવતા એને દુઃખ થતું નથી. આ જળ ઇન્દ્રિયો સાબુત છે એનું દુઃખ અને ચાલી ગઈ છે એનું દુઃખ, બે દુઃખ જ છે, એકનું દુઃખ એને થતું નથી. એ તો નથી પણ ભાવ ઇન્દ્રિય અને ભાવમન પણ તેના નથી. ભાવેન્દ્રિય જે ઇન્દ્રિય દ્વારા કામ કરતો જ્ઞાનોપયોગ એ ભાવેન્દ્રિય છે, એ પણ ક્ષોપસમ જ્ઞાનનો પર્યાય છે. ક્ષોપસમ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા બાહ્ય પદાર્થોના સંપર્કમાં રહીને પરિણિમા કર્યા છે, પરિણમે છે, પોતામાં બહાર જઈ શકતો નથી પણ એના દ્વારા બહાર જાય છે. આંખ દ્વારા રંગને જુએ છે, કાન દ્વારા શબ્દને સાંભળે છે, એમ એ બહિર્મુખ જીવનું જે પરિણમન છે એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. લૌકિકમાં આ વિષય નથી, ધાર્મિક શાસ્ત્રોમાં જ આ વિષય છે. લૌકિકમાં જળ ઇન્દ્રિયને જ ઇન્દ્રિય ગણવામાં આવે છે, આ આંખ છે એનાથી દેખાય છે, પણ આંખ છે એમાં બે ચીજ છે, ત્યાં ભૂગળના રજકણો છે, જળ રજકણોનો જથ્થો છે, અને ત્યાં જીવનો ભાવેન્દ્રિયનો પર્યાય પણ છે, ગાઢરૂપ વિશુદ્ધિ છે. એટલા પ્રદેશોમાં ચોક્કસ પ્રકારની વિશુદ્ધિ છે કે જ્યાંથી વર્ણનું જ્ઞાન થાય છે, રંગનું જ્ઞાન થાય છે, રૂપનું જ્ઞાન થાય છે. ભાવજ્ઞાન તો ત્યાં કોઈ માણસ આંધો થાય, કોઈ બેરો થાય તો એ કઈ ચૌરેન્દ્રિય નથી થઈ જતો, પંચેન્દ્રિય નો પંચેન્દ્રિય જ રહે છે, પણ એના ત્યાં શું પરિણમનમાં એટલો હરાસ હાનિ થઈ છે. આત્માના પ્રદેશો છે પણ ત્યાં જે વિશુદ્ધિ છે એ ઘટી છે એટલું છે, અને એની લબ્ધિ છે ત્યાં, લબ્ધિ છે, ઉપયોગ નથી. જેમ કે આંખનો ઉપયોગ નથી, જન્માંડ હોય કે કોઈ કારણસર અંધપણું આવી ગયું હોય તો ત્યાં રૂપને જાણવાનો ઉપયોગ નથી, પણ યોગ્યતા નથી એમ નથી, ઘણા આંધળા સાજા થાય. ડાક્ટર એમ માને છે કે આને ડોળો મૂકવો એટલે થાય છે, એમ નથી. અંદર તો લબ્ધિ હતી, મરદાને ડોળો મૂકે નહીં, હે ન થાય, અંદરમાં લબ્ધિ હતી અને ઉપયોગ થયો એમ છે, લબ્ધિ રહી છે. સંઘની પંચેન્દ્રિયને પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મન ની યોગ્યતા છે, ઉપયોગ હોય કે ન હોય, અને ઉપયોગ હોય ત્યારે જ એને ઇન્દ્રિય ગણવી ને નહીતર ન ગણવી એમ હોય તો સર્વકાળે એક ઇન્દ્રિયનો જ ઉપયોગ હોય છે, બાકીની પાંચ પડી રહી છે, ચાર ગણો તો બાકીની ચાર પડી રહ્યા છે, જોવે છે ત્યારે બીજી ચાર ઇન્દ્રિયનો ઉપયોગ નથી, તો પછી નથી કાંઈ ત્યારે એકેન્દ્રિય છે જીવ કોઈ કેમ છે, એની યોગ્યતા છે, એની લબ્ધિ છે, વાળા પૂરતી ભલે કામમાં લઈએ છે તો યોગ્યતા છે ત્યારે કામમાં લઈએ છે. કહે છે કે ભાવ ઇન્દ્રિય જીવને નથી, કેમ કે એ બહિર્મુખ ભાવ છે. આત્મા જે નાયક સ્વરૂપ અંતતત્વ સ્વરૂપ છે એ તદ્દન વિરુદ્ધ છે એનાથી. જે ભાવેન્દ્રિય રૂપ બહિર્મુખ ભાવ છે, ભલે આત્માની પર્યાયમાં એ ભાવ છે, તો પણ જે સ્વરૂપ છે એનાથી બિલકુલ ઉલટો ભાવ છે, વિપરીત ભાવ છે. એવું સ્વરૂપ નહીં હોવાથી તે આત્માનું નથી. અને ભાવ મન જેના દ્વારા આત્માનું ચિંતન થાય, મન દ્વારા અનેક વિચારો થાય છે, એ પણ ભાવ મન છે. એમ જ એ જ રીતે આત્માનો પણ વિચાર થાય, આત્માનું ચિંતન થાય, જેમાં મનન થાય, આત્માનું જો વોલન થાય, મનન થાય, ચિંતન થાય, હવે સૂક્ષ્મથી આગળ વધે ત્યારે કોઈ એમ વિચારે, બહુ સારું ચિંતન ચાલે છે. એકાંતમાં સ્વરૂપ ચિંતન કરવા બેસીએ છીએ ત્યારે આત્માનું ચિંતન, આત્માનું મનન અમને બહુ સારું ચાલે છે. અને કહે છે ભૂલી ગયો ભાઈ, તું ઘર ભૂલ્યો, એ તારું ઘર નહીં, એ તારું સ્વરૂપ નહીં, આમ છે, આમ આત્મામાં લઈ જાય છે. જો જ્ઞાનીના વચનોમાં પદ્ધતિ શું છે, ઠેઠ નાયકમાં અંતરમાં લઈ જવાની આ પદ્ધતિ છે. કે આ વચન તો ઠીક, પણ ચિંતન મનન ગોલનમાં પણ અટક્યો કે ગયો તું, એ તું બારમાં જેમ દુકાનમાં અટકો છો, વેપારમાં અટકો છો, એમ જ ચિંતન મનનમાં અટકો છો, એ કોઈ તારું સ્વરૂપ નથી. અન્ય તત્વમાં અન્ય તત્વનો અધ્યાસ થવો, આભાસ થવો, એને જ મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. પુરુષાર્થની આ પરિભાષા કરે છે, આ પરિભાષા કરે છે કે ત્યાં ચિંતન મનન છે એમાં તો તને પૂર્ણ ભાવ થાય છે, પૂર્ણ પરિણામ થાય છે તારા. એ પૂર્ણ પરિણામને તે આત્મા માન્યો, એટલે પરતત્વમાં સ્વતત્વ માન્યું. નવતત્વમાં એ કઈ જીવતત્વ નથી, પૂર્ણતત્વ છે, એ કઈ જીવતત્વ નથી. અને એ વિકારી ને અવિકારી બધી પર્યાયો જીવતત્વ નથી, એમ છે. વિકારી પર્યાય તો જીવતત્વ નથી, પણ અવિકારી પર્યાય જીવતત્વ નથી, કેમ કે નવ તત્વ લીધા છે. હવેની તત્પણું તત્વ તેનું તે પણ જુદું જુદું છે, જીવનું જીવત્વ જુદું છે, મોક્ષનું મોક્ષત્વ જુદું છે, જીવનું જીવત્વ જુદું છે, પુણ્યનું પુણ્યત્વ જુદું છે, પાપનું પાપત્વ જુદું છે, એમ છે. સંવરનું સંવરત્વ જુદું છે, એનું તે પણ છે, એ બધાનું જુદે જુદું છે. જ્યાં સુધી એનો ભાવ જુદે જુદો નભાશે ત્યાં સુધી એમાં પોતાપણું થયા વિના સંવર નિદ્રા વાળા મોક્ષ વાળાને તો થતું જ નથી, ત્યારે જ એને સંવર નિદ્રા મોક્ષ હોય છે. પણ આ તો કોઈ બીજા ભૂલ ન કરે મિથ્યા જ્ઞાનમાં, એટલે એને સમજાવવામાં આવે છે. એ ભાવમન પણ તેના નથી, ભાવમન પણ એ જીવનું નથી. એક એક વિષયને જાણતી જ્ઞાનની પર્યાય છે, એ ખંડ ખંડ જ્ઞાન છે. આ પરિભાષા કરી છે ઉપર જે બીજી લીટીમાં કહ્યું ને, પર્યાયમાં ખંડ ખંડ જ્ઞાન છે તે પણ તેનું નથી. ખંડ ખંડ જ્ઞાન એટલે શું, કે એક એક વિષયને જાણતી જે જ્ઞાનની પર્યાય છે એ ખંડ ખંડ જ્ઞાન છે. ક્રમે જાણે છે, એક એક વિષયને જાણે છે, ખંડિત થઈને જાણે છે. ખરેખર તો એનો આધ્યાત્મિક અર્થ એવો છે, ખંડિત થઈને જાણે છે. પોતે અખંડ સ્વરૂપે હોવા છતાં અનુભવમાં એ જ્ઞાનની ખંડ ખંડ જ્ઞાનની પર્યાય જેને કહે છે, એ પર્યાયને સૂક્ષ્મ પર્યાયને પોતા રૂપે અનુભવ કરતા આત્મા આખો ખંડિત થાય છે, ભાવ મરણ થાય છે, આત્મા ખંડિત થઈ જાય છે એનાથી, એટલે એ જ્ઞાન ને ખંડ ખંડ જ્ઞાન કહે છે. કેમ કે એટલો એવડો જ મેં એમણે માન્યું. એક સુગાનીજી બહુ સારું દ્રષ્ટાંત આપ્યું, તો આમાં નથી લીધું. કે પોતે ત્રિકાળી હોવા છતાં, વિસ્તાર કેટલો અનાદિ અનંત, છતાં એક સમયનો પર્યાય જે એના અનંતમાં ભાગે છે, અનંતમાં 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 ભાગે છે, ત્રિકાળના સમયનો કોઈ પાર નથી. તો એને ત્રિકાળી વિસ્તાર વાળો આત્મા એને એક સમયની પર્યાયમાં સંકોચાવીને ડાબીને બાંધી દીધો, જેમ કોઈને ડાબીને બાંધે ઠાંસી ઠાંસીને ફરે, સાત ફૂટ વાળાને ટૂંકિયા વાળીને ડાબીને એક ફૂટની પેટીમાં ઠાંસીને ખાંડીને બાંધી દે,
ઉડી
દે, એની શું હાલત થાય? હજી તો એક સપ્તમાંશ ભાગ
થયો,
તો એક અનંતમાંશ આપ કેટલું દુઃખ થાય એને. એમણે એક દાખલો આપ્યો હતો કે જેમ રૂને પીંજે છે પીંજારો, ને તાંતણે તાંતણો જુદો પાડે છે, એમ મિથ્યા દ્રષ્ટિ એક સમયની પર્યાયમાં હું પણ કરીને પીંજી નાખે છે આત્માને, રૂની જેમ પીંજી નાખે છે, ટુકડે ટુકડા કેવા કરે છે, કે એક એક તાંતણો જેમ જુદો કરે એમ કરી નાખે છે આત્માને સમયે સમયે. એટલું એને દુઃખ છે, પણ કહેવાય ગયો છે એટલે ખબર પડતી નથી. મેલું ઉપાડનાર ને વાસ ન આવે, રસ્તે હાલતા જતા હોય તો મોઢે નાકે રૂમાલ નાખવો પડે, એને વાસ ન આવે, માથે લઈને જાય તો. કેમ કે ટેવાઈ ગયું છે, આ ટેવની શું સ્થિતિ છે? પૂરા દ્રષ્ટાંતમાં એ જ વાત લીધી હતી કે બહારનું જોઈ શકતો નથી, આ ઘાયલ છે, આ કે લોહી લુહાણ બી ડાક્ટરો રોજ કાપે, કેમ ટેવાઈ ગયું? એ ટેવાઈ ગયું એટલે એને છરી મૂકવી રમત વાત છે, કાંઈ પણ એના મુખની રેખા ઉપર ફેર ન પડે, એકદમ નોર્મલ માનસિક સ્થિતિમાં એ ઓપરેશન કરીને
બહાર આવે.
સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ નો તમે કોઈ પણ રીતે ટેવાઈ જાઓ એટલે વાત પૂરી થઈ ગઈ. આ સ્લોટર હાઉસ છે, કતલખાના જોઈ ન શકો, મારું તમારું કામ નથી જોઈ શકીએ. એક સાથે કેટલા પ્રાણીઓ હોય, મોટો ઓલો પડે એ ત્યારે બધાને ડોકા જુદા પડી જાય, ડોકા જુદા પડે એટલે અંદરથી લોહીની શેડો ધોળી આવે, એના જે ચિત્કાર થાય દુઃખના, હાંભળા જાય ને જોયું જાય નહીં, એને તો જેનું કારખાનું છે એને ભલે નરકે જશે, પણ એ તો ત્યારે તો એને કાંઈ છે, એને રોજિંદી ટેવ થઈ ગઈ. મનની શક્તિ આટલી છે, ભાવ મનની આટલી શક્તિ છે, ટેવાઈ જાય તો એને કાંઈ ખબર પડતી નથી. આ લોકો તપ તપે છે ને, અજ્ઞાન તપે, બાળ તપ જે બધા કરે છે એમાં શું છે, અજ્ઞાન તપસી હોય છે, બાર બાર વરવતી ઉભારી, આખી જિંદગી ઉભારી, પડખામલા જે વાથી પગા થઈ ગયા હોય, ઊંઘે બધું બધું એના પર કહેવાય જાય. મનની શક્તિથી તો એ માથું ઉતારીને આપે, શું કહે, લ્યો આ મારું માથું એમ કરીને આ માપી દે, આટલી તો મનની શક્તિ છે. આત્માની શક્તિ કેટલી, આવા બધા કિસ્સા બને છે. પેલા એ રીતે આવતા પુરાણોમાં એ વિશે વિદ્યા સાધવી હોય માથું ઉતારીને આપે, પોતાનું માથું પોતે ઉતારીને આપે, શું કે માથું ચડાવવું છું એમ કે ઠીક, પછી એને હાજુ કરી દે, બીજું ત્રીજું બધું આવે, પણ એ માનસિક વાત છે. બધું કહે છે કે એ ખંડ ખંડ જ્ઞાનની પર્યાય, અન્ય વિષયને જાણતી ક્રમે જાણતી ખંડ ખંડ જ્ઞાનની પર્યાય છે, એમાં પરાધીનતા છે. પોતે સામે ચાલીને પરાધીન થાય છે, પરવશ થાય છે, અને એમાં એકાંતે દુઃખ છે, એમાં સુખની ગંધ માત્ર પણ નથી. રાજીનો રેડ થઈને ફરતો હોય, લીલા લહેર કરતો દેખાતો હોય, તો પણ એ દુઃખના ડુંગરામાં ડટાયેલો છે. દુઃખ છે કેટલું, એને દુઃખના ડુંગરામાં ડટાયેલો છે, પણ એને એના દુઃખની ખબર નથી. બેભાન થઈ જાય એટલે દુઃખ નથી એમ નથી, કઈ દુઃખ છે ત્યાં, પણ એને ખબર નથી એટલી વાત છે. સાતાનું વેદન તો જે છે તે છે, પણ ઈચ્છે છે લોકો શું ભલે દુઃખ હોય પણ ખબર તો નથી પડતી ને. ચાલો એ સ્થિતિ મંજૂર છે અમને, ઉપયોગ એનો મંજૂર નથી. શું ભલે ઉપયોગ હણાઈ જાય એનો કાંઈ વાંધો નહીં, પણ એ સ્થિતિને સંમત કરવામાં આવે
છે.
પણ એ દુઃખ જ છે, એને ખબર નથી એટલે દુઃખ નથી એમ હોઈ શકે
નહીં.
અનાકુળ સુખ ની ઉત્પત્તિ થાય છે, એ આત્માનું સુખ છે. એનાથી આ વિરુદ્ધ છે, ખંડ ખંડ જ્ઞાન ની પર્યાય માં ઉત્પન્ન થતું આ વિપરીત છે. અઘોરી બાવા નથી છરી લઈને કાપતા, ને કાપો પડ્યો એના ઉપર ફરીને છરી લગાવે, તો એને કઈ નઈ જો છે ને, લોહીના રેગાડા એલા જતા હોય, પગે કાપે છે ને પગે, આ જગ્યાએ માણસ હોય છે છરી મૂકે, પૈસો આપો ને તો લોહી કાઢું છું, લોહી તો કાઢેલો ફરી બીજો ચકો મૂકે, બાજુમાં મૂકે, એના ઉપર મૂકે, ગમે ત્યાં મૂકે, ફેરવાઈ ગયો, એને કાંઈ નથી. નિષ્ઠા પીએ તો ઉંબળી હોય ને ત્યાં ત્યાં ડસ્ટ કરે ને ત્યાં ને ત્યાં પીએ, ખબર છે કે લોવા જોઈ શકતા નથી, એટલે એને ત્રાસમાંથી બચવા પૈસા આપીશું આપી દઈએ. ખરેખર તો બીજાને ત્રાસ આપવા માંગે છે, એને ખ્યાલ છે કે આ વાતનો ત્રાસ છે, આનું દુઃખ છે લોકોને, એની માનસિક સ્થિતિ એવી છે, એને કાંઈ જ નથી, એના માનસમાં એ કાંઈ છે જ નહીં, એ રોજિંદો એનો વ્યવહાર છે, રોજ ઉઠીને એ કામ છે. આ તો જીવ ટેવાય તો કેવું કેવું કરે છે, જેનાથી ટેવાઈ ગયો છે એનાથી કેવો કેવો ટેવાઈ જાય છે, જેવી તેવી પાડે જેવી તેવી પાડે એવી પડે. ચાલુ ભાષામાં લોકો સાયકોલોજી કહે છે, એની એ સાયકોલોજી છે. એક માણસ થોડીક પ્રતિકૂળતા ન સહન કરે ને, એક ઘણી પ્રતિકૂળતા હોય તો અમને કાંઈ નથી, કેમ કે એનું માનસ ટેવાઈ ગયું છે. આત્મામાં કેટલી શક્તિ, આ તો જે મન હજી બહારના પદાર્થો સાથે સંપર્ક વાળું છે, તો જેને સંપર્ક રહિત થાય એની શક્તિ કેટલી, એની શક્તિ તો કોઈ માપમાં આવી શકે નહીં, અનુમાન કરવું મુશ્કેલ છે એનું. આ તો બધું અનુમાન કરી શકાય એવો વિષય છે, પણ અંતર્મુખ તત્વ છે અને અંતર્મુખ પરિણમન છે એ અનુમાનથી અગોચર છે, અને અનુમાનથી પહોંચાતું, કેમ કે આખો વિષય જુદો છે એનો. ભૂલે તો શું કરે, ભૂલે ત્યારે એને ધર્મ માને. 1500 વર્ષ પહેલા એવો કાળો તો આ દેશની અંદર કે યજ્ઞ કરીને બકરાને કાપીને મૂકી દે, નાખી દે, પહેલા એને બહાર કાપી નાખે જીવતાને, પછી એના અંગ પાંગ છે એને હવનમાં નાખે, હજી ગણે છે કારણ કે ક્યાં ક્યાં જવું રહ્યું છે પુણે સાતરે આજુબાજુમાં જોવા ગયા હતા. ત્યાં એક માતાનું મંદિર કિલ્લા ઉપર બાર લોહીના ડાઘા ઘણું લોહી જૂનું નવું તાજું હતું જૂના ડાઘા હતા એ તો ખબર ખ્યાલ આવે ને રંગ ઉપર શું થતું હશે અહીંયા માતાનું મંદિર છે બલી ચડાવતા લાગે છે એને બલી કહે છે. ઘણા કરે રાજાઓ કરે મહારાજાઓ કરે શેઠિયાઓ કરે સમાજ કરે એટલે લોકો એને પાપ સમજતા નથી. ઘણા કરે માટે પાપ નહીં એ વાત જ્ઞાનીના જ્ઞાનમાં ચાલે એવું મોક્ષના માર્ગમાં એ વિષય નથી. છોકરાઓને મારી નાખે 386 થી 387 એ વચનામૃત 128 નંબર ના બોલ નાયક સ્વભાવનું જ્યાં અંતરમાં ભાન થયું જાણનારો જાગીને ઉઠ્યો કે હું તો એક નાયક સ્વરૂપ છું. ભાન થયું એનું અર્થ આ એમ જ્યાં અનુભવમાં આવ્યું ભાન થયું એટલે ત્યાં જ્ઞાન ધારાને કોઈ રોકી શકતું નથી. શું કહે છે એમ પાતાળીઓ કૂવો ફૂટે તો અંદરના પ્રવાહને કોઈ રોકી શકતું નથી. એમ અંદરમાં અનંત 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 જ્ઞાનનો સમુદ્ર છે આત્મા. જ્ઞાયક સ્વભાવ જેને કહે છે એ સ્વભાવ એટલે જેની હદ ન હોય એને સ્વભાવ કહેવામાં આવે છે. જેની મર્યાદા ન હોય જેની સીમા ન હોય અપરિમિત હોય જે પ્રમાણ જેનું ન હોય. અગ્નિનો સ્વભાવ કેટલું બાળવાનો કે જેટલું એમાં નાખો એટલું સ્વાહા બળવા યોગ્ય હોય કોઈને છોડે નહીં. પણ અમુક તો પછી પૂરું થઈ જાય કે નહીં કે નહીં જેટલું બળવા યોગ્ય જેટલું દાહે નાખો એ બધાનો દાહક છે અનંતી શક્તિ છે એને બાળવાની. એમ જ્ઞાનમાં અનંત જ્ઞાન સ્વભાવ છે એમાં અનંત જ્ઞાન છે. જ્ઞાનનું સામર્થ કેટલું અનંત છે એમ દેખાવું જોઈએ. મારામાં છે હું છું એમ દેખાવું જોઈએ એનું નામ ભાન છે. જ્યાં જ્ઞાયક સ્વભાવનું અંતરમાં ભાન થયું એ આમ લીધું છે. અંતરમાં ભાન થયું અંતર્મુખ થઈને જે પરિણામ અંતર્મુખ થયું નાયક સ્વભાવમાં એમાં ભાન થયું. નાયકનું વચન એની સામે જોઈને નાયકનું ભાન થયું એમ નહીં. શાસ્ત્રમાં વચન છે નાયક એમ અંતર્ભાન થતું. ભગવાન જ્ઞાયક આત્મા સંભળાવે ભગવાનની સામે જોઈને પણ જ્ઞાયકનું ભાન ન થાય. એમના વચન સામે ઉપયોગ રહેતા પણ જ્ઞાયકનું ભાન ન થાય. અંતરમાં ભાન થઈ ગયું ત્યાં જાણનારો જાગીને ઉઠ્યો પોતે જાગૃત થઈ ગયો ભાનમાં આવી ગયો કે હું જ્ઞાયક છું. જેમ માણસને કોઈ વાય આવે છે એ વખતે એને ખબર નથી રહેતી જે કાંઈ એને માનસિક પરિસ્થિતિ હું તો એ માનસિક રોગનો વિશેષપણું છે. માનસિક રોગ વધારે પડતો હોય ત્યારે બહારમાં શરીરમાં પણ એવી પ્રકારે ગડબડ ઊભી થાય છે. જરાક મળી જાય ત્યારે પછી સ્વસ્થ થાય છે. સ્વસ્થ થાય છે ત્યારે એ બરાબર ભાનમાં છે કે હું ફલાણો માણસ છું, બાકી એને ખ્યાલ રહેતો નથી. એમ જાગીને પોતે નાયક છું એમ અંતરમાં જે જાગ્રત છે કે હું નાયક એક નાયક સ્વરૂપ છું, એવી જે જાગૃતિ છે એ જાગૃતિમાં એની જ્ઞાનની ધારા ચાલતી હોય છે. ભલે ઉપયોગથી દુનિયાદારીના વ્યવસાયમાં જ્ઞાની પ્રવૃત્ત દેખાય, પણ અંદરમાં એની જ્ઞાન ધારા જાગતી જ્યોત છે, ચૈતન્યની જાગતી જ્યોત છે, પ્રજ્વલિત છે, સળગતી જ્યોત જેમ અંદર જ્યોતનો પ્રકાશ છે, અંદરમાં જ્ઞાન ધારાનો પ્રકાશ છે. પ્રકાશ છે એટલે વેદન છે, પ્રકાશ જળનો પ્રકાશ નહીં પણ વેદન છે, એ રોકી શકાય નહીં એમ કહે છે. જે જીવ જ્ઞાયક છું એમ અંદરમાં આત્મજ્ઞાન કરે અને આત્મભાન કરે એની જ્ઞાનધારા રોકી શકાય નહીં. અંદરમાંથી એક પ્રવાહ શરૂ થાય છે, એ પ્રવાહ અવિરતપણે ચાલતો રહે છે. ઉપયોગમાં એને માટે એમ કહેવાય છે કે ખાય છે પણ ખાતો નથી, બોલે છે પણ બોલતો નથી, ને હાલે છે પણ હાલતો નથી. કેમ કે તે ઉપયોગ અને તે યોગની ક્રિયામાં, યોગ અને ઉપયોગની ક્રિયામાં પોતાનું અસ્તિત્વ એનું ખસી ગયું છે.
બરાબર.
અને જ્ઞાયક આત્મામાં જ્ઞાન ધારાથી એને અસ્તિત્વ સ્થાપ્યું છે. નાયકમાં અસ્તિત્વ સ્થાપ્યું છે અને જ્ઞાન ધારા વડે સ્થાપ્યું છે, તેના દ્વારા સ્થાપ્યું છે. એવી જ્ઞાન ધારાને કોઈ રોકી શકતું
નથી.
એ એમ સમજે છે કે લોકો વર્તમાન અવસ્થાની યોગ્યતાનો વ્યવહાર એ રીતે કરે છે, પણ ખરેખર હું નથી, ખરેખર હું માણસ નથી, હું એક નાયક જ્ઞાન સ્વરૂપી આત્મા છું, સચ્ચિદાનંદ ઘન છું. આ સિવાય બાકીનું બધું જે કાંઈ કહેવાય છે, બોલાય છે, આચરાય છે, વ્યવહાર છે બહારનો, ખરેખર એમ છું નામ પાડે છે કે નહીં વ્યવહાર કરવા માટે? બધા મનુષ્યો છે, નામ જુદા જુદા શું કરવા? વ્યવહાર કરવા માટે. એમાં એક સરખા નામ હોય તો એને પિતાશ્રીના નામથી જોવું, ભાઈ ફલાણાનો દીકરો, આ ભાઈનું નામ ફલાણું ખરું પણ ફલાણાના દીકરા, બાપનું નામ સરખું આવે તો અટક જુદી પાડવી પડે, અટક જુદી ત્રણે હરખી આવે તો ગામ જુદું પાડવું પડે કે આ ગામ વાળા ફલાણા ગામ વાળા, પણ એને જુદો પાડે વ્યવહારમાં છૂટકો છે.
બરોબર,
પાડે કે ન પાડે? પણ તેથી કરીને ક્યાંય નામ કોઈની કપાળ ઉપર લખેલું નથી, આ ફલાણો એટલે ફલાણો, એવું કઈ નથી. એ તો એક વ્યવહાર કરવાનો વિષય છે.
ખરેખર તો હું નાયક છું
એ મનુષ્ય ગતિમાં મનુષ્યોચિત વ્યવહાર કરવાનો વિષય છે, પણ ખરેખર એ કઈ આત્માનું સ્વરૂપ છે, જીવનું એ સ્વરૂપ છે એમ છે એમ જ્યાં અનુભવમાં આવ્યું એટલે સ્વરૂપ આત્મજ્ઞાન પૂર્વક સ્વરૂપની જાગૃતિ છે ત્યાં જ્ઞાન ધારા ચાલુ થાય છે. અને એ ચાલુ જ્ઞાન ધારાના કાળમાં સાધક અવસ્થામાં ગમે તેવો રોગ આવે પણ એ તો શરીરમાં છે, એ ક્યાં આત્મામાં છે. પ્રબળ વ્યાધિ થાય તો પણ એ રોગ રોગમાં શરીરની અવસ્થામાં છે અને આત્મામાં
નથી.
બહારથી બીજાને એમ લાગે કે આ રોગમાં ઘેરાઈ ગયા છે, જ્ઞાની અંદરમાં જાગ્રત છે, જાગ્રત છે એટલું જ નહીં પણ એ કાળે સ્વરૂપ સંબંધિત પુરુષાર્થમાં અંતર પુરુષાર્થમાં વિશેષ વિશેષ બળવાનપણે પ્રવર્તી રહ્યા છે. જેમ છોકરાને ગરદીમાં છૂટું પડી જવાની ભીતી લાગે તો એની માનો હાડલો વધારે જોરથી પકડે, મુઠ્ઠી બરાબર પકડી રાખે, છૂટે નહીં એવી રીતે. આમ તો પકડ્યો હોય જરાક ડાબીને પકડે મુઠ્ઠી, કે આમાં છું ભૂલો પડી જઈશ જો છૂટો જઈશ તો. એમ રોગ એને એના પરિણામ ઉપર કઈ અસર થાય એવી પરિસ્થિતિ રોગની છે, એની ગરદી ઊભી થઈ તો એ વધારે જોરથી અનુસંધાન કરે છે પોતાના પરમ તત્વમાં. વધારે જોરથી ને વધારે બળથી અનુસંધાન કરે છે, એ કઈ બહારમાં દેખાય નહીં. શું કરે છે અંદર? બહારમાં તો અશક્ત શરીર હોય તો સૂતેલું શરીર હોય, બોલું તો બેઠેલું શરીર હોય, પુરુષાર્થ કરે એટલે કઈ ઠેકડા મારે છે એવું તો છે. લોકોને બળ છે એ બહારની ક્રિયાથી જોવાની ટેવ પડી છે. એટલે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે વાછડો ઠેકડે ઠેકડા મારે, તાજો જન્મેલો 5 દિનો 10 દિનો વાછડો હોય
ઠેકડા ઠેકડા મારે,
લોહી ચટકા ભરે છે એમ કહેવાય, તાજું લોહી હોય, પગ ધરતી ઉપર પગ માંડતો નથી એમ કે, એક સેકન્ડ પણ પગ માંડતો નથી, ઠેકડે ચારે પગે ઉલ્લે, એક હારે ચારે પગ.